હવે આપણે સમજશું પ્રથમનું 29મું વચન. સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે. સંવત 1876 પોષ સુધી પૂનમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમને બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વિશે ધોળા પુષ્પના તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ભક્તો, દરેક વચનામૃતમાં પરથારો મારા લખાયો. હું કામ લખાયો? આપણને તાદૃશ્યપણું મહારાજનું થાય. મહારાજ પૃથ્વી પર હતા ત્યારે કેવા કેવા વસ્ત્રો ધારણ કરતા હતા, કેમ બેસતા હતા, સંતો ભક્તો કેવો લાભ લેતા હતા, એનું અનુસંધાન આપણને બંધાય. બહાર રખડતી વૃત્તિ એ પાછી વળે મહારાજમાં ઠેરાવાય. એટલે દરેક વચનામૃતની અંદર અદભુત અદભુત પ્રસ્તાવના લખી. અને યાદ રાખજો, મહારાજની હયાતીમાં લાખો લોકો એને સર્વોપરી માની લીધા હતા, અને જો ન માન્યા હોય ને તો એક ને એક જ વાત આવે. 1 થી 77 વચનામૃત સુધી દરેકમાં સંવત 1876 દરેક વચનામૃતમાં આવે. જો મહારાજનો મહિમા સમજવામાં કચાશ હોત ને તો કોક કહેત કે મારો રોજ રોજ હું લખું તો આનું આયમ લખી નાખો. 1 થી 76 વચનામૃત સુધી, 1 થી 77 વચનામૃત સુધી 76ની સાલના બનેલા, વાત પતી ગઈ, ફિનિશ. શું મહિમા હશે, શું મહિમા હશે કહો. અને ભક્તો, જેનો જેને મહિમા હોય ને એની પ્રતિક્રિયા એને બહુ સુખ આપનારી બની જાય છે, બહુ સુખ આપનારી બની જાય. અમે 2-3 વર્ષ પહેલા અમેરિકામાં હતા. એક હરિભગતે બહુ સરસ વાત કરેલી. એ કે સ્વામી, વિરસદવાળા જ્ઞાન જીવનદાસ સ્વામી, વિરસદવાળા જ્ઞાન જીવનદાસ સ્વામી કે અમે એક ફેરી હરિભક્તો બેઠા હતા ને જે વાત કરી એ વાત તમને કહું છું. કે સ્વામી કહે કે વડતાલની અંદર હું જ્યારે નાનો હતો ને સાધુ હતો ને ત્યારે દર્શન કરવા ગયેલો, અને એમ એક હરિભગત મોટી વૃદ્ધ અવસ્થા એ સભા મંડપમાં બેઠેલા, વૃદ્ધ જોઈને મારા મનમાં થઈને પાસે બેસું, પછી એની પાસે બેઠો. એની પાસે બેઠો ને ત્યારે એને મહારાજના મહિમાની વાત કરતાં કરતાં એમ કીધું કે મને મહારાજના દર્શન થયા હતા. મહારાજ પૃથ્વી પર જ્યારે બિરાજતા હતા ને મારે રંગોત્સવ જ્યારે કર્યો ત્યારે હું 4-1 વર્ષનો હતો, અને એ વખતે હું મારા દાદાની કાંધ ઉપર બેસી અને જ્ઞાન બાગમાં ગયેલો, અને એ વખતે મહારાજે 12 સ્વરૂપ ધારણ કરેલા. મને બીજું કાંઈ જાજુ યાદ નથી, એમ તો ઘણા દુરુભા હતા, પરંતુ તેમ છતાંય મહારાજે પોતાનો હાથ લાંબો કરી અને અમે 100-150 ફૂટ દુરુભા હતા ત્યાં સુધી લાકડી અંબાવી, અને મારા દાદા પાસે હાર હતો ને લાકડીમાં મારા દાદાએ હાર પોરવ્યો હતો. હવે યાદ રાખ્યા જેવું આ હરિભક્તે આટલી વાત કરી. પછી હરિભગત કહે કે આ જે વાત કરનાર દાદા હતા એ પછી છેલ્લી અવસ્થામાં વડતાલ રહ્યા. 4-5 વર્ષ સુધી વડતાલ ભજન કર્યું, પણ જ્ઞાન જીવનદાસ સ્વામી જેટલી વાર વડતાલ જાય એટલી વાર એ ભગતની પાસે જાય, અને ભગતની પાસે જેને કહે ઓલી લાકડીવાળી વાત કરો તો નહીં, નહીં તો સ્વામી એ ભગતને મોઢેથી એકની એક જ વાત 100 વાર સાંભળી. કેટલી વાર? પણ તોય સ્વામી એટલા જ લગાવથી, જયારે પહેલી વાર સાંભળતા જેવો લગાવ હોય એટલા જ લગાવથી 100-100 વાર એક ને એક વાત સાંભળી કે મેં મારને જોયા હતા ત્યારે હું 4 વર્ષનો હતો, મારા દાદાની કાંધ ઉપર બેસીને આવ્યો હતો, અને મારા 12 રૂપ ધારણ કર્યા, અને એ વખતે મારા લાકડી લાંબી કરી અને 100 એક હાથ લાકડી લાંબી થઈ, અને એ વખતે મારા દાદાએ લાકડી માર પરોયો હતો. એક ને એક વાત 100 વાર સાંભળી, પણ તોય સ્વામી એટલી જ ત્વરાથી સાંભળતા હતા. આ વાત શું બતાવે છે? મહારાજનો સમ્યક મહિમા છે. ભક્તો, જેનો મહિમા હોય એની પાછળનો લગાવ જીવાત્માને દિવસે દિવસે વધતો જાય. આ પરમહંસોને મારાની સાથે અદભુત લગાવ હતો, અદભુત મારાનો સર્વોપરી નિશ્ચય જીવમાં ઉતરી ગયો હતો, જેથી કરીને રોજ રોજ લખ્યું, રોજ રોજ લખ્યું, રોજ રોજ લખ્યું, તો એને નવું નવું લાગ્યું, નવું નવું લાગ્યું, નવું નવું લાગ્યું. ભલે માણસો, આપણને ભોજનનો મહિમા છે તો રોજ રોટલી ખાઈશ તો નવી નવી નથી લાગતી, એમ થાય. હવે કાલે ખાધી હતી ને પમદી ખાધી તો અઠવાડિયું નથી ખાવી, થાય કોઈ દાડો સંકલ્પ? હે, તોય રોજ રોજ રોટલી ખાવાનો સંકલ્પ થાય છે. એમ જેને દેહમાં ભૂખ લાગે ને રોજ રોજ રોટલી ખાવાનો સંકલ્પ થાય અને એટલો જ તૈયાર બની એટલી આતુરતાથી જ ખાય છે, એમ જેના જીવમાં મોક્ષની ભૂખ લાગે એને ભગવાનની પ્રત્યેક વાત રોજ ને રોજ નવીન નવી જ લાગે, નવીન નવી જ લાગે, નવીન નવી જ લાગે, એને જિંદગીમાં કોઈ દી જૂની ન થાય. અને યાદ રાખજો, વાત જૂની થાય અને મનનો આ વાત તો સાંભળી છે ત્યારે યાદ રાખવું, મોક્ષમાં હવે હું પાછો પડવાનો છું, હવે મોક્ષના પથમાં હું પાછો પડવાનો છું, મને જિંદગીમાં કોઈ દી વાત જૂની થવી જ ન જોઈએ. એટલા માટે નંદ સંતોએ અદ્ભુત પ્રથારો લખ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામી પૂછ્યું, જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ, તેનું બળ વૃદ્ધિને કેમ પામે? ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન છે, કોની હાટું પૂછો? કોની હાટું પૂછો? આપણે હાટું. આ વાત જો કે આપણે સમૂહમાં બેઠા એટલે બહુ સરસ છે, બરાબર વાત છે, પણ આના કરતાં હજી એક સ્ટેપ આપણે આગળ જવું. આ જે પ્રશ્ન પૂછણ એ સ્વામી મારી હાટું પૂછો, શું થવું જોઈએ? આ જે પ્રશ્ન પૂછ્યો એ સ્વામીએ મારા માટે પૂછ્યો છે. મારા જીવનની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કેમ વૃદ્ધિને પામે? એટલા માટે ગોપાળાનંદ સ્વામીએ દયા કરી અને મારા હાટું પ્રશ્ન પૂછો, મને રસ્તો જડાય. ભગવાનના ભક્તને એવી સમજણ હોવી જોઈએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એના ઉપાય ચાર છે. મહારાજ કે ચાર ઉપાય છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની અભિવૃદ્ધિના. એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંઘ. તેમાં ક્રિયાનું સામર્થ્ય પણ તો થોડું છે, ને દેશ કાળ ને સંઘનું કારણ વિશેષ છે. કેમ જે પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંઘ હોય તો ત્યાં ક્રિયા રૂઢી જ થાય. અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય અને ભૂંડો કાળ હોય તથા પાત્રુન ભળવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું, ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આગુ પાછું ખસી નિસરવું, અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાન યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો કરવો, તો હરિભગતને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિને પામે. એ પ્રશ્નનો એ જ ઉત્તર છે. તમે કેમ બધા હમહમી રહ્યા? એના બે કારણો હોય. એક તો કંટાળો હોય તોય હમહમી રહે, કાં તો બહુ રસ પડે તોય હમહમી રહે. એ તમને ખબર નહીં કેમ થયું રસ પડે, તો એમ પછી કાલે પૂછશું ગઈકાલે હું આવ્યું હતું, અને જો યાદ રહે થમો જો રસ પડતો હતો. ખરેખર આપણે સમ્યક શ્રવણ નથી કરતા, જેથી કરીને મનન નથી થતું, નિધિધ્યાસ નથી થતો, સાક્ષાત્કાર નથી થતો. ને તો આ જ્ઞાનનો સાક્ષાત્કાર થઈ જવો જોઈએ. કોઈ આપણને શું કે તારે કોનો સંગ કરવો જોઈએ? કોઈ શું આપણને કહે? સ્વયં આપણો બુદ્ધિ નિર્ણય આપશે કે આનો સંગ કરે ને આના સંગે રહેવાય. કારણ કે મહારાજ બધું પાત્યા પાડી પાડીને ગયા છે, કોઈની પાસે કાંઈ સમજવાની જરૂર ન પડે એવી વાત મહારાજ સમજાવી. મારે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એની અભિવૃદ્ધિનું કારણ કોઈ જો હોય તો મહારાજ કે દેશ કાળ ક્રિયાના સંઘ ચાર રૂડા હોવા જોઈએ. મહારાજ બહુ સરસ વાત કરી. મહારાજ કે ભૂંડો કાળ હોય, ભૂંડો દેશ હોય અને ભૂંડો સંઘ હોય તો ક્રિયા ભૂંડી જ થાય. ભૂંડો દેશ કોને કહેવાય? જે જગ્યાએ અનેક પ્રકારના દૂષણયુક્ત સમુદાય રહેતો હોય, જ્યાં ભૂંડા મૂંડા શબ્દો સંભળાતા હોય અને ભગવદ્ ભક્તની અખંડ નિંદા થતી હોય, એવા પ્રાંત જે છે જ્યાં એવો મોટો સમુદાય રહે છે એને ભૂંડો દેશ કહેવાય. ભૂંડો કાળ કોને કહેવાય? કાળ એટલે સમય. જેની સ્વાબતમાં રહેતા હોઈએ, કાળ એનું નામ છે સમય. માને એવો સમય હોય કે જે સમયમાં આપણે ભજન કરવા ઈચ્છતા હોવા છતાંય પણ ઉપરાપર કોઈના ઉપદ્રવો શરૂ થઈ જાય, ક્યાંક લડાઈ થઈ જાય, અથવા તો આપણે ભજન કરવા માંગતા હોય પણ કરવા ન દે, એવો જે સમય એ ભૂંડો કાળ છે. અને સંગ તો સમજાયો છે, જેના જોગમાં રહેવાથી ભગવાન ભજવાનું તાન જાગે, જેના પ્રસંગમાં રહેવાથી માયામાંથી વિખૂટા પડવાનો સંકલ્પ થવા માંડે, ક્યારે ભેટું ભગવાનને એવા અંદરથી ઉદ્ગાર ઉપજવા માંડે, એ રૂડો સંગ છે. અને ક્રિયા રૂડી તો ભગવત સંબંધી ક્રિયા થાય, એ રૂડી ક્રિયા છે. અને એનાથી વિપરીત પણ એ ભૂંડી ક્રિયા છે. મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કહે કે દેશ કાળ ક્રિયા સંગ ચાર રૂડા હોવો જોઈએ. એમાં ગોપાળાનંદ સ્વામી કે તમ જેવા સંતનો સંગ હોય તો ક્રિયા રૂડી જ થાય. ભગવાનના ભક્તો યાદ રાખજો, સારા સંગ પછી પણ ક્રિયા રૂડી જો નથી થતી તો એનો મતલબ એવો થયો, કાં તો જેનો સંગ કરીએ છીએ એમાં ફેર છે, અને કાં તો પછી જીવ જોડવામાં ફેર છે. જો સંગ કરીએ એ 100-100% કંચન હોય અને આપણે 100-100% જીવને સોંપી દીધો હોય તો જીવન બદલાય વિના ન જ રહે એ વાતમાં કોઈ શંકાને સ્થાન જ નથી. અવશ્ય એવું જીવન બદલાય જ જાય. અરે ગમે તેઓ પાપીને અધમ જીવાતમાં હોય તેમ છતાંય પણ મોક્ષને માર્ગે દોડતો થઈ જાય. મહારાજ બહુ સરસ વાત બતાવે છે. મહારાજ કે સિંધ જેવો ભૂંડો દેશ હોય, હવે સિંધમાં કોણ ભજન કરે કોજી, એવો ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ત્યાં બધાય દારૂ પીતા હોય, માંસ ખાતા હોય, વ્યભિચારને પથે જતો હોય, અને એવું જ બધું આપણી ક્રિયામાં એવું જ આપણને બધું જોવા મળે, અને ભળવાન દારૂ માંસના ભક્ષણના કરનારા એવો જ મોટો સમુદાય હોય, ત્યાં મહારાજ કે જે જન જૈન રહે, યાદ રાખજો એની બુદ્ધિ ભ્રષ્ટ થયા વિના નો રે નો રે નો જ રહે. તો વળી કોઈ સંકલ્પ કરશે અમે એવા પ્રાંતમાં રહ્યા પછી પણ અમારી બુદ્ધિ ભ્રષ્ટ નથી થતી અને ભગવાન ભજવાનું તાન એમને બન્યું રહે છે, એનું શું કારણ? તો યાદ રાખજો મહારાજ કે પૂર્વનું બીજબળ એવું કંઈક છે, પ્રથમના 55 પ્રમાણે કીધું મહારાજે, એનું બીજબળ જબરું છે અથવા એને એવો કોઈ સંગ થઈ ગયો છે કે જેને કારણે એના જીવમાં ભગવાન શ્રીહરિ ઉતરી ગયા છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ લઢાઈ ગયા છે, જેથી કરીને વિપરીત દેશકાળ પણ એનું બગાડી શકતો નથી. અને સાનુકૂળ દેશકાળ છે ને એમાં ભૂંડું થાય છે તો મારે કે પૂર્વનું કોઈ પ્રારબ્ધ ભયંકર આડું આવ્યું છે કે જેથી કરીને સારા દેશકાળની અંદર પણ એની બુદ્ધિ વિપરીત થઈ ગઈ અને મોક્ષ માર્ગ થકી નીચે ઉતરી ગયો છે. સારો દેશકાળ જીવાત્માને મોક્ષનો પથ દેખાડે છે, ભૂંડો દેશકાળ મોક્ષ માર્ગ થકી પાડી નાખે છે. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, કોઈક હરિભગત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે, તેને કોઈ પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે હરિભગતને પુરુષ પ્રયત્ન કરીને એમ થયું? બહુ સરસ પ્રશ્ન છે. આ મુમુક્ષને સમજ્યા જેવો છે. મહારાજને કહે છે કે મહારાજ પહેલાં ગોબરું જીવન હોય, ગોબરું માને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ કશું જ ન હોય, વ્યસન હોય, કુટેવ હોય, કુલક્ષણ હોય, એવું જીવન છે, અને પછી પાછું સરસ થઈ જાય છે, દિવ્ય જીવન થઈ જાય છે, તો આપમેળે થતું નથી, કાંઈ કારણ તો હશે ને? અને મહારાજ કારણમાં શું છે એ મારે જાણવું છે. એને પૂર્વનો સંસ્કાર છે, એના પ્રારબ્ધને ફેરવી નાખ્યો, કે પછી ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે હરિભક્તના પુરુષ પ્રયત્ને મહેનતથી એમ થયું? મારા શું કારણભૂત છે એવો મહારાજને પ્રશ્ન કર્યો. પછીજી મહારાજ બોલ્યા છે, પુરુષનો સંસ્કાર કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે. સંસ્કારે કરીને મહારાજ કે ફેરફાર થાય પુરુષ સંસ્કાર, એ તો બધાએ જાણે. જેમ ભરતજીને મુગલામાં આશક્તિ થાય એવે ઠેકાણે પ્રાર્ધ લેવા, અથવા કોઈ કંગાળ હોય ને તેને મોટું રાજ મળે એવી રીતે થાય તો તે સર્વે જગતના જાણ્યામાં આવે, ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. મારે કે પ્રારબ્ધ તો દેખાય, 2 રૂપિયાની ટિકિટ લઈને 1 કરોડ રૂપિયા લાગી જાય, એ પ્રારબ્ધ સમજવું. મહારાજ કે ભરતજી ભગવાનને એકાંતિક ભક્તતા, કોઈનો નબળો સંગ નહોતો થયો, અને તેમ છતાંય ભગવાનના દીકરા મટી જઈને મૃગલાનું બચ્ચું થવું પડ્યું. મહારાજ કે એને પ્રારબ્ધ સમજવું, એનું પ્રારબ્ધ આડું આવ્યું જેથી કરીને એની પોઝિશન નિર્માણ થઈ ગઈ. પછીજી મહારાજે પોતાની વાત કરી, જે અમે જે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં, ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ તે શું? તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહ્યા હતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા, તથા 3-4 ગાંવના પોળા પટવાળી એક નદી હતી, તેની વિશે એકવાર શરીર તણાતું મેલ્યું, તથા શિયાળો ઉનાળો ચોમાસું તેની વિશે છાયા વિના એક કોપીન ભર રહેતા, તથા ઝાડીની વિશે વાઘ હાથે તથા રણાપાડા તેની ભેળે ફરતા, એવા એવા અનંત વિકટ ઠેકાણા તેની વિશે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં, ત્યારે એવા ઠેકાણે તો પ્રારબ્ધ લેવું. મહારાજે ખરી વાત કરે છે. મહારાજ કે અમારો દેહ પડી જાય મતો, તેમ છતાંય ન પડ્યો, પ્રારબ્ધ પૂર્વનું જોરદાર. મહારાજ યાદ રાખજો, કસોટી લેવા માગે છે કે આ બધા શું સમજે છે એમાં, એમ બાકી ભગવાનને શું પ્રારબ્ધ, અનેક પ્રારબ્ધને ફેરવી નાખે આખીના ઈશારે. અરે મહારાજ પ્રથમના 58માં વચનામૃતમાં એમ લખે મહારાજ કે ભગવાનના ખરેખર આ સંતને કોઈ જો રાજી કરી દે તો રંગ કોઈ રાજા થઈ જાય. હવે જો જેના ભજન કરીને સંતને આ સામર્થ્ય આવ્યો હોય એવા ભગવાન એમ કે અમારું પ્રારબ્ધ જોરદાર, જેથી કરીને મરી ન ગયા કે લ્યો. આમાં કેટલાકને હજી વાત સમજ્યામાં નહીં આવી હોય, જેથી કરીને મહારાજે આ વાત કરીને મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, તો મલક મલક મોઢું મલકાવતા હશે કે મહારાજ ખરી વાત કરે છે બાકી. કારણ કે આ પૃથ્વી પર આવવું, આ પૃથ્વીની અંદર રહીને કાર્ય કરવું, એમાં ભગવાનના મહત્પુરુષને પણ પ્રારબ્ધ જો આડું ન આવી શકતું હોય, પ્રારબ્ધને અવલંબન કરીને આગમન જ ન હોય, સ્વતંત્ર થકા એનું આગમન હોય, મહાપુરુષનું જો સ્વતંત્ર થકા આગમન હોય, તો પોતે પુરુષોત્તમને ક્યાં પ્રારબ્ધ આડું આવે કોજીએ? એને પ્રારબ્ધ જેવી કોઈ વાત હોય જ નહીં. પણ દ્રષ્ટાંત આપ્યું કે તમારા જીવનમાં કોઈ આવી ઘટના ઘટી જાય કે જે જગ્યાએ કોઈ રીતે બચી શકાય તે પોઝિશન હોય પણ બચાઈ જાય, ત્યારે સમજવું કાં તો પૂર્વનું પ્રારબ્ધ હશે, કાં તો કોઈની કૃપા હશે, એ વિના શક્ય બની શકે નહીં. એટલે મહારાજ જે કહી રહ્યા છે એ બહુ અદ્ભુત વાત બતાવી રહ્યા છે. હા, ભગવાનના ભક્તને પ્રારબ્ધ ભોગવવું પડે, પણ કેટલું? અલ્પ માત્ર. કેટલું? અલ્પ માત્ર. નિમિત્ત માત્ર રાખે મહારાજ, બાકી બધું કાઢી નાખે. જો ને, સ્વરૂપાનંદ સ્વામી મધ્યના 35માં વચનામૃતમાં લખ્યા પ્રમાણે સ્વામી બહુ માંદા થયા. જોકે માંદા થવાની પાછળ પ્રારબ્ધ તો થોડુંક જોર કરતું હશે, પણ સાથે સાથે મારને પાઠ ભણાવો હતો. ગમે તેવી સ્થિતિ ઉપર ગયા પછી પણ ક્યારેય મનમાં અહંકાર નહીં લાવતા કે મારી આ સ્થિતિ આપમેળે પ્રાપ્ત થઈ છે. ઘટના એવી ઘટે, ગઢપુરમાં સાધુ બિચારા માંદા થયેલા અને શરીરનું સુખ દુઃખ સહન ન થતું એટલે ઊંકારા થઈ જતા હતા. એટલે સ્વરૂપાનંદ સ્વામી તો અખંડ આત્માનંદ રમણ કરનારા પુરુષ એટલે તુરંત બોલ્યા, સાધુરામ શા માટે ઊંકારા કરો છો, આત્મારૂપ હો જાઓ. ત્યારે પેલા સાધુ કે ઘણો આત્મારૂપ થવા જાઓ પણ તોય દેહરૂપ થઈ જવાય છે. સ્વામી કે શું દેહરૂપ થઈ જવાય, આત્મારૂપ હો જાઓ. અને બીજી વાર જયારે કીધું ત્યારે મારાના મનમાં થયું સ્વામીને જરાક અહંકાર આવ્યો લાગે છે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, ભગવાનને બધું ગમે છે, અહંકાર ન ગમે. ભગવાન બધું માફ કરી દે, અહંકારને માફ કરતા નથી. કારણ કે અન્ય દોષ હશે ને તો એનું પાપ થશે, અહંકાર તો દ્રોહના પથ ઉપર જશે. અહંકારને ભગવાને ક્યારે માફ નથી કર્યો? મહારાજ આ પૃથ્વી પર આવ્યા હોય તોય ભલે, અને પૂરી અવતારો આવ્યા હોય તોય ભલે. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની બહુ નાનકડી કથા તમને કહું. રાસ પંચેધ્યની કથાની અંદર પહેલો રાસ ને બીજો રાસ જ્યાં શરૂ થયો, નારદજી આવ્યા ને રાસ બખેડાણો, ત્રીજા રાસનો જયારે પ્રારંભ થયો ત્યારે ગોપીઓના હૃદયમાં અહંકાર આવ્યો. પહેલા બે રાસની અંદર રાસ બખેડાય, વળી ગોપીઓ વિનંતી કરે, ભગવાન રાસ શરૂ કરે, પણ ત્રીજા રાસમાં ગોપીઓના મનમાં એક સંકલ્પ થયો કે ઓહો હો, આપણે કેટલી મહાન, નારદને જે રાસમાં માગ ન મળે એ રાસની અંદર આજ આપણને માગ મળ્યો, આપણે કેટલી મહાન. અહંકાર આવ્યો કે આપણે બહુ મહાન. બીજી ઘડીએ ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને ગોપીઓ શુદ્ધિમાં આવીને તો એકલી ઠેકડા મારતી હતી. ભગવાન રાધાજીને લઈને મળ્યા ભાગવા, પણ રાધાજી બોલ્યા, કૃપાનાથ હું દોડી શકું એમ નથી, મને થાક લાગ્યો. ભગવાન કે મારી કાંધ ઉપર બેસી જાઓ. રાધાજીને પોતાની કાંધ ઉપર બેસાડે એમ શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એની ઉત્તરાર્ધની કથા બતાવે છે. ભગવાન કાંધ ઉપર બેસાડીને ભાગવા માંડ્યા. આગળ જતા જતા રાધાજીના મનમાં એક સંકલ્પ થયો, ઓહો હું કેટલી મહાન, ગોપીઓને ભગવાનને છોડી દીધી, એનો ત્યાગ કર્યો, મને કાંધ ઉપર બેસાડીને ભાગે છે. અને બીજી ક્ષણે જ્યાં રાધાજીને અનુસંધાન આવ્યું તો ભગવાન અદૃશ્ય હતા અને રાધાજી એક બાવળિયાએ ઘોડો પલાંગીને બેઠા હતા. વાત સમજાય? ભગવાન ક્યારે પણ અહંકારને માફ કરવા માંગતા નથી. નિરહંકારી ભગવાનનો ભક્ત રહે, નિરહંકારી ભક્ત ભગવાનને બહુ જ વાલો છે. ભક્ત અનેક પ્રકારના ગુના કર્યા પછી પણ ભગવાને ભક્તને બચાવી લે છે, જો નિરહંકારી થાય તો. એનો મતલબ એમ નહીં તો પાછું ગુનાને માર્ગે ચડી જવું એમ, નતર એમ કહે છે આપણે અહંકાર ન આવવા દેવો અને આપણે ગુના કર્યા રાખવા એમ. એવું મારા નથી કહેતા. યાદ રાખજો, ઘણું અનુસંધાન રાખ્યા પછી રખે ને ક્યાંક અજાણતા ચૂક રહી ગઈ હશે ને ખોટ રહી ગઈ હશે તો મહારાજ ટળાવી નાખશે, પણ અહંકાર જો રહેશે તો મહારાજ માફ કરશે નહીં. સ્વરૂપાનંદ સ્વામી જેવા ને તો વિચારો, સત્સંગ જીવનના મહાન સમ્રાટ વક્તા, ત્રિકાળદર્શી પુરુષ, આત્માની અંદર અખંડ રમણ કરનારા પુરુષને પણ લગાર એક સંકલ્પ થયો કે ઓહો આત્મા હો જાઓ. મારાને વાત ન ગમી અને મારા તાવ ઠપકાર્યો, એવો ઠપકાર્યો, ગયા તો જીવા ખાતે ને ત્યાં સત્સંગ કરાવો, પણ તાવ આવ્યો ને તો પાછા દાદા ખાતેના દરબારમાં આવી ન ગયા, ત્યાં ત્યાં સુઈ જવું પડ્યું. સુઈ તો જવું પડ્યું, પણ મારાને સમાચાર મળ્યા કે સ્વરૂપાનંદ સ્વામી બહુ બીમાર થઈ ગયા છે ને તાવ ખૂબ આવ્યો છે, મારે તુરંત એને જોવા માટે ગયા. પણ ત્યાં ગયા ને હાથ જે હાથમાં લીધો, સ્વામી તો કોળી માતા મોજ માતા તાવ તો હતો નહીં. મહારાજ કે સ્વરૂપાનંદ તમે તો સાંભળ્યું છે, અમે તો સાંભળ્યું, તમને તાવ બહુ આવ્યો હતો ને આમાં તો કાંઈ નથી. મહારાજ કે હા મહારાજ આવ્યો હતો પણ સહન ન થયો એટલે ગોદડી મૂકી દીધો. એનું સમર્થ પણ વિચારો તમે, એનું સમર્થ પણ વિચારો. આ ગોદડી મૂકી દીધો, ગોદડી સામે જોઈને તો ગોદડી આખી ધ્રુજે. મહારાજ કે સાધુરામ પાછો લઈ લો તો. મહારાજને કે પણ મહારાજ, મહારાજ કે અમે કઈ પાછો લઈ લો. પાછો લીધો તો ખરો પણ આખા ધ્રુજવા માંડ્યા અને સહન ન થાય. મહારાજ કે આત્મરૂપ હો જાઓ. મહારાજ કે મહારાજ ઘણો વખત આત્મરૂપ થવા જાઓ પણ તોય દેહરૂપ થઈ જવાય છે. મહારાજને કહે છે કૃપાનાથ આ તાવ કાઢો. મહારાજ કે ના રહેવા દો કે. મહારાજ કે કૃપાનાથ આ તાવ કાઢો, નથી સહન થતો. મહારાજ કે સ્વામી આ તાવ છ મહિના તો આવશે. મહારાજ કે છ મહિના કાંઈક દયા કરો. મહારાજ કે ત્રણ મહિના તો રહે જ. અરે મારા ત્રણ મહિને કેમ જાય. મહારાજ કે સ્વામી તો પછી ત્રણ દાડા તો રહેશે જ. મહારાજની કે કૃપાનાથ પણ ત્રણ દાડા કેમ સહન થાય. મહારાજ કે સાંભળો, જો હવે તમે નહીં માનો તો તમારે ત્રણ જન્મ લેવા પડે. ત્રણ જન્મનું મેં ત્રણ દિવસમાં પૂરું કરી દેવું, માટે તમારે સહન કરવું પડશે. સ્વરૂપાનંદ સ્વામી કે ભલે, પણ તેમ છતાં તાપ તાવ જ્યારે સહન ન થાય મારે આગળ કર કરે. મહારાજ હવે લઈ લ્યો એમ તો કહેવાય નહીં, આમ જ ક્યાંક રાહત થાય એમ કરો. ત્યારે મહારાજ કે રાહત જો કરવી હોય તો સ્વામી બધા સંતો ભક્તોનો ખૂબ મહિમા સમજો, અમે એ સ્થાનમાં ફેર્યાનો ખૂબ મહિમા સમજો, અમે દાદાના દરબારમાં માણકી ખેલાવતા હતા એ માણકીને તમે યાદ કરો, અમે દાદાના દરબારમાં પંક્તિમાં પીરસતા હતા, બ્રહ્માનંદ સ્વામીના ઉપર અમે દૂધપાક રેડતા હતા તમે એને યાદ કરો, બ્રહ્માનંદ સ્વામીના માથા પર માલપુડા મૂકતા હતા સ્વામી માથા ઉપરથી લઈ લઈને માલપુડા જમતા હતા અને તમે યાદ કરો. અરે અમે રંગે રમતા હતા દાદાના દરબારમાં, યાદ છે સ્વરૂપાનંદ સ્વામી? એક વાર આપણે હરીફાઈ કરી અને આમને સામને થઈ ગયા. આ રમતા હતા, રમતા રમતા શરત એવી થઈ કે સંતો અને પાર્ષદો એક બાજુ ને એક બાજુ, અમે ને હરિભક્તો, અમે જો હારીએ તો અમારે સોનાના કડા કાઢીને આપી દેવા, અને તમે જો હારો તો ફક્ત એક ધોતી ભરી રહેવાનું, આખું શરીર ખુલ્લું રાખીને આખો દાડો આટા મારવાના. અને બ્રહ્માનંદ સ્વામી રમૂજ કરી હતી, મહારાજ તમે હારો તો સોનાને કડા આપો એને અમે શું કરીએ, અને અમે હારી તા ફાંદ ફજતો કરાવશે. અને સ્વામી તેમ છતાં એ રંગે રમતા હતા અને અમે હાર્યા છેવટે, અને અમે લીમતર ઉપર ચડી ગયા અને એ વખતે અમારા હાથમાંથી નિત્યાનંદ સ્વામી કડા કાઢતા હતા એને યાદ કરો. અરે અમે એ જ વખતે દેરડી ગામના ભગત મેરામ ભગત આવ્યા તેને પાસે બોલાવ્યા, અને પછી અમે મેરામ ભગતના ખભા પર બેસી નીચે ઉતર્યા. સ્વામી યાદ કરો, યાદ કરો દાદા ખાચરનો દરબાર, એ નળિયાને યાદ કરો, વળિયોને યાદ કરો. સ્વામી બધા દુઃખ ટળી જશે. અને સ્વામી બધું જ્યારે યાદ કર્યું દુઃખ ટળ્યું પછી સ્વરૂપાનંદ સ્વામી બહુ સરસ બોલ્યા છે, કૃપાનાથ આજ સુધી હું એમ માનતો હતો આત્મરૂપ રહેવાથી દુઃખ માત્ર ટળી જાય છે, પણ આજ મને ખબર પડી આપનો મહિમા સમજાય, આપના સંતો ભક્તોનો મહિમા સમજાય તો દુઃખ માત્ર વિદાય લે છે, જીવ સુખ્યો થાય છે. ગમે તેવું પ્રારબ્ધ હોય તોય પણ ભક્તજનો પ્રારબ્ધને ભગવાન ફેરવી નાખે. મહારાજ તો અદ્ભુત વાત બતે, મહારાજ કે કાળ અને કર્મ ખરાબ કરવાની ઈચ્છા રાખે, પરંતુ જેને અમારો મહિમા છે, જેને અમારા સંત અને ભક્તનો મહિમા છે, એનું કાળ અને કર્મ પણ ક્યારેય ખરાબ ન કરી શકે. અને જેને અમારો કે અમારા સંતો ભક્તોનો મહિમા નથી, એનું કદાચ અમે સારું કરવા જાય ને તોય પણ એનું અમે સારું ન કરી શકીએ. ભગવાનના ભક્તો કેવી સમજણ હોવી જોઈએ. મહારાજ બહુ સરસ વાત બતાવે. મહારાજ કે વિચાર કરજો કે પ્રારબ્ધને અવલંબન કરીને પણ સુખ દુઃખ આવી શકે છે, પણ એ બધાને જણાય એવું હોય છે. પોતાનો મિશ લઈને મહારાજ કે આવું ક્યારેક થઈ જાય ત્યારે સમજવું પૂર્વનું પ્રારબ્ધ હોઈ શકે છે. અને જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો, અને વળી જેમ પાંચ વર્ષના ધ્રુજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડે ત્યારે વેદાદિકના અર્થને સહેજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને, અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. ભગવાન કે ભગવાનના સંત એ રાજી થાય અને પ્રારબ્ધ બદલાય જાય, જીવન બદલાય જાય ત્યારે સમજવું એ કૃપાનું પરિણામ છે. અને ભક્તો કૃપાને કોઈ ન આંબે કે અહીં બાજુમાં જ ગોંડલ છે ને ક્યાં આગું છું, હે શે આગું, જેઠા મહારાજ રહેતા હતા જોકે બધા જેઠિયો બધા આખું ગામ જેઠિયો કરીને બોલાવતા. એને સત્સંગ થયો, રસોઈ બનાવતા હરે આવડે, પણ પછી બીજું કાંઈ ન આવડે. હવે ભગત થયા એટલે આખું ગામ એને ખીજવે. એકવાર સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી ગોંડલ પધાર્યા અને રસોઈ બનાવીને સંતોને જમાડ્યા. સ્વામી રાજી થયા. સ્વામી કે માગો જેઠા ભગત માગો. ત્યારે સ્વામીને કહે છે, સ્વામી હવે તો જગતને મેણા ખાઈ ખાઈને થાકી ગયો છે. કે લોકો એવા આડાવાળા એવા એવા પ્રશ્નો પૂછે છે, તમારા સ્વામીને ભગવાન છે, તમને આમ ઉત્તર આપો ને આમ ઉત્તર આપો. સ્વામી હું રહ્યો અભણ માણા, મને કાંઈ ઉત્તર આપતા આવડે નહીં, કે જેથી કરીને ઉત્તર આપી શકતો નથી, હૃદયમાં બહુ દુઃખ થાય છે. અને ગોપાળાનંદ સ્વામી રાજી થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી રાજી થઈને પાસે બોલાને માથે હાથ મૂકીને કીધું, અરે શા માટે ચિંતા કરો, જાઓ, આ સુધી તમને દુનિયા જેઠિયો કરીને બોલાવે છે, પણ આજથી તમે જેઠા મહારાજ કહેવાશો, અને ચાર વેદનો ભણેલો હશે ને તોય પણ તમારી સામે પ્રશ્નોત્તરીમાં જીતી નહીં શકે, જાઓ, અમારો આશીર્વાદ છે. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે જેઠા મારાને એવું તો જ્ઞાન થયું. અરે પોસાય તે શાસ્ત્રમાંથી પોસાયો પ્રશ્ન પૂછે, ઓલો હજી પૂરો પ્રશ્ન ન પૂછી રહે ને ત્યાં જેઠા મહારાજ ઉત્તર આપી દે, જેઠા મહારાજ ઉત્તર આપી દે. અને એવા તો હરિભગત થયા શ્રેષ્ઠ કે સ્વયં રાજાની પાસે જઈને સત્સંગ કરાવે, અને રાજાની પાસે જઈને સત્સંગ કરાવે અને એને એમ કે આ દુનિયાની અંદર આ બધું પીડ્યું રહેવાનું, સાનમાના ભગવાન બજો, ગોપાળાનંદ સ્વામી આવ્યા છે માટે હાલો સત્સંગ કરવા, અને રાજવી પુરુષોને પણ સત્સંગ કરાવી અને ભગવાનને એકાંતિક ભક્તો કર્યા. પણ કારણ આશીર્વાદ છે, કૃપા છે. કૃપાએ કરીને જે થાય એ સાધને કરીને ક્યારેય ન થાય. પણ ભગવાનના ભક્તો યાદ રાખજો, એવી કૃપા પ્રાપ્ત કરવા માટે, એવા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પણ આ સાધનની તો જરૂર પડશે. આશીર્વાદ આપવા માટે સાધનની જરૂર છે, આશીર્વાદ લેવા માટે સાધનની જરૂર છે. લખવું હોય તો લખજો. સાધન કર્યા વિના આશીર્વાદ આપી નથી શકાતા, આપે તમારે કઈ વળતું નથી. અને સાધન કર્યા સિવાય આશીર્વાદ પ્રાપ્ત નથી થતા. પાત્ર તો થવું પડે ને આશીર્વાદ મળે એવા. અમુક ને કેવું છે, બીડી બંધ કરવી નથી, તમાકુ બંધ કરવું નથી, બહારનું ખાવાનું બંધ કરવું નથી, પૂજા કરવી નથી, તિલક ચંદ્રો કરવો નથી, મંદિરે જવું નથી, અને સ્વામી રાજી થાવ, સ્વામી રાજી થાવ. શ્યાનો રાજી થાય સ્વામી બિચારો કોજી? હે, રાજીપો માગવાની ચીજ જ નથી. અંતરની ઉર્મી જીવન એવું બનાવીએ, જ્યાં જ્યાં જઈએ, જ્યાં જ્યાં પગ મૂકીએ, ત્યાં ત્યાંથી આશીર્વાદની વર્ષા થાય. જીવન જ એવું બનાવીએ, માગવા ન પડે, આશીર્વાદની તો વર્ષા થાય અને જીવન અવસમય બદલીને દિવ્ય જીવન બની જાય. એટલે મહારાજ બીજું કૃપાનું સાધન પણ બતાવ્યું. અને રૂડા સાધુનો સંગ કરીને પોતે પોતાની વિચારે કરીને જે સારો થાય તેને પુરુષ પ્રયત્ન કહીએ. જો એકલું સાધન મહારાજ નાખી નાખી, મારે કે એકલા સાધનથી આમ કેમ કર્યું મહારાજે, પ્રશ્ન છે, આમ કેમ કર્યું? મહેનત એને કરવાની છે. અને પછી પાછા મહારાજ કે રૂડા સાધુનો સંગ કરીને પોતે પોતાની વિચારે કરીને જે સારો થાય તેને પુરુષ પ્રયત્ન કહીએ. વચ્ચે સાધુનો સંગ લાવ્યા, પુરુષ પ્રયત્ન એને જ કરવાનો છે. અને સ્વામી વાતમાં પણ લખ્યું, સ્વામી કે મેં તો કઈ છૂટે કરવું તો તમારે જ પડશે. અહીંયા પણ મહારાજ એમ જ બતાવ્યું, પુરુષ પ્રયત્ન પોતાને કરવાનું, પણ રૂડા સાધુનો સંગ કરે. યાદ રાખજો, સારા સાધુના સંગ વિના જેટલા સાધનો કરશો એ તમામ સાધનો મોક્ષ માટે નહીં બને, મોક્ષ બગાડનાર બનશે. લખવું હોય ત્યાં લખજો, મોક્ષ બગાડનાર બનશે. આપણા મનમાં થાય મોક્ષ બગાડનાર કેમ બનશે, તો જેમ જેમ સાધનો કરતા જાશું તેમ અહંકારી થશું, અને અહંકારી થઈ અન્ય ભગવાનના ભક્ત હશે ને દુભાવતા ફરશું. અહંકારના અવલંબની કરી બેફામ બનતા જાશું, અને બેફામ બની આપણો મોક્ષ બગાડી નાખશું. જ્યારે રૂડા સાધુના સંગ પછી સાધન કર્યા હશે તો જ્યાં પણ જરૂર પડશે એના ડોંચશે, આમ ન કરાય. અરે તે ચાંદ્રાણી કરું, તેમાં કઈ મોટી ધાડ મારી દીધી, તે કઈ બીજાને હાટું કર્યું, તે તારા મોક્ષ હાટું કર્યું. જરાય કોટો ફૂટતો હશે તે કોટાને મોરી નાખશે, અને કોટા મોરાતા રહેશે તો જીવ યથાવત રહી શકશે. કોટા ન મોરાય ને તો બોદો થઈ જાય. પેલું તમને ખબર, બટેકા, તમે જોયા બટેકા ચોમાસામાં ઉગી જાય, પછી ઉગે ને પછી એના કોટા મોરતા રહેવા પડે. કોટા જો મોરતા રહ્યો તો બટેકો એમને રહે, અને જો તમે કોટા ન મોરો ને એમને 10-15 દાડાને થઈ ગયા તો પત્યું. પછી તમે મોરવા જાન તે બટેકો ચૂંધાઈ જાય, કારણ કે બધું કોટામાં બહાર નીકળ, અંદરનું સત્વ બધું બહાર નીકળી ગયું, લેશ માત્ર સત્વ રહેવા ન પામ્યું. જ્યારે રૂડા સાધુનો સંગ હશે ને પછી સાધન કરતા હશે, એ સાધનને અવલંબન કરી જીવ સત્વવાળો તો થશે, પણ અહંકારના માધ્યમથી તમામ સત્વ જરી જશે. એ સત્વને રૂડા સાધુનો સંગ હશે ને તો જરવા નહીં દે. તમે વિચારો, શિવલાલ શેઠ જયારે જુનાગઢ ગયા એ વખતે સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી પાસે બોલાવીને કીધું, શિવલાલ તમે વડોદરાની અંદર રઘુજી મારની અસવારી મોટે કાઢી અને ગઢપુરની અંદર હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા એટલે તમારા મનમાં એમ થશે મેં બહુ મોટું કામ કર્યું, પણ તારા જીવને સામે જોઉં છું તો અડધો સત્સંગ નથી રહ્યો. વિચારો તમે આનો મતલબ. એનો મતલબ એમ થાય કે આ બે કાર્ય તે કર્યા, કાર્યનો નથી નિંદા કરી, યાદ રાખજો બહુ સરસ કાર્ય કર્યા, પણ તને એનો અહંકાર આવ્યો મેં કાંઈક કર્યું એમ. એ તને જે અહંકાર આવ્યો છે તારો મોક્ષ બગાડ છે. અને સ્વામી જે આમ કીધું ત્યાં હાથ છૂટી દીધા, સ્વામી સ્વામી હવે શું કરું. સ્વામી કે હવે છ મહિના મારે હારે રહીને સત્સંગ કરીશ ને ત્યારે હતો એવો ને એવો થાય. એનો મતલબ કે જીવને અહંકાર કાર્યનો જે આવે છે એ કાર્યનો અહંકારને જો કોઈ તોડનારો ન હોય તો અવશ્ય મેવ એ મુમુક્ષનો મોક્ષ બગડી જાય છે, સાધનનો મોક્ષ બગાડી નાખે છે. એટલે બહુ સરસ વાત મારા બતાવે છે, રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને પુરુષ પ્રયત્ન કહીએ એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા. અને ભક્તો આ છેલ્લી વાત બહુ મહત્વની છે, ક્યારેક ક્યારેક મુમુક્ષ સાધન કરવા માટે વેગ પકડતો હોય તો એને ભગવાનને ખરેખરા સાધુ રોકે. એના મનમાં એમ થાય મારે ચાંદણ કરું તો ન કરવા દે, મારે ધારણા પારણા કરો ન કરવા દે, મારે માસ ઉપવાસ કરો ન કરવા દે, મારે આમ ભજન કરું તોય રોકે. જો સમજણ ન હોય તો મનમાં એમ થાય કે હું સારું કાર્ય કરવા જાઉં ત્યાં રોકેશ, પણ એને ખબર નથી હું સારું કાર્ય કરવા માટે જઈ રહ્યો છું, પણ હું ફક્ત સત્તારૂપ બનીને કાર્ય કરવા નથી જઈ શકતો, પણ હું અહંકારની સાથે સંમલિત બનીને કાર્ય કરવા જઈ રહ્યો છું. માટે હું જેવડો મોટો થાય એના કરતાં મારો અહંકાર હજાર ગણો મોટો થઈ જાય અને મને મોક્ષના માર્ગમાં વાતાવરણ ધૂંધળું બનાવી દેશે અને પરિણામ પછી એવું સર્જાશે મને એમ લાગશે હું જ કાંઈક છું, હું શ્રેષ્ઠ છું, બાકીના તમામ ભગવાનના સંતો ભક્તો બધા મારા મતે ગૌણ થઈ જશે અને પોઝિશન પ્રથમ જે 28માં વચનામૃતમાં વી આવીને ઊભી રહેશે બધાએ મને સામાન્ય લાગવા મળશે અને હું મારી જાતને બહુ મોટી માનીશ અને જેથી કરીને મને દિવ્ય ભાવ જતો રહેશે, બધાને વિશે મનુષ્ય ભાવ આવી જશે, અવગુણ આવવા માંડશે, દ્રોહ બુદ્ધિ મારી થશે, મોક્ષ માર્ગ થકી પડી જાય. એની પાસે બધું જ કરાવે, તારણા પારણા ચાંદ્રાણે માસ ઉપવાસ બધું જ કરાવે, ભજન કરાવે, પણ એની રીતે નહીં, એના કોટા મોરતા મોરતા કરાવે કે જેથી કરીને સાધન કરીને ખૂબ સિદ્ધ સ્થિતિને પણ પામી શકે અને પાછો દાસ પણ રહી શકે. અને આ સંપ્રદાયમાં ભગવાનના ભક્તો યાદ રાખજો, દાસની જ મહાનતા છે. બાપ તો અબજો આટા મારે છે, બાપ બનીને તો અબજો આટા મારે છે, આ સંપ્રદાયમાં દાસની જ મહાનતા છે અને દાસની જ કિંમત છે. માટે આ વચનામૃતમાંથી આપણે એ શીખવાનું છે, રૂડો સંગ કેળવવો અને આખું જિંદગી દાસ બની અને જીવન જીવવું, ક્યારેય બાપ થવાનો સંકલ્પ કરવો જ નહીં, ક્યારેક હું કાંઈક છું એવો સંકલ્પ ઉઠવા જ ન દેવો, હું જે કાંઈ છું એ ભગવાન શ્રી હરિની કૃપાથી એમને સ્થાને બિરાજતા પરમ પૂજ્ય આચાર્યજી મહારાજ લાલજી મહારાજ એને વહાલા એવા સંતો અને ભક્તો એના રાજીપાન લઈને હું જે કાંઈ છું એને અવલંબન કરીને છું. આ વિચાર જો નહીં બદલે તો કાળમાયા કર્મની તાકાત નથી, આપણા મોક્ષમાં વિઘન કરી શકે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 29મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની.